योगिन्द्रम् विश्ववंद्यम् परब्रह्म परमात्मा स्वरूप स्वयं जय महाराज विश्ववंद्यम कया स्तुतिमा स्तुतिना वंदन मां आप समग्र सृष्टिना विश्वना वंद्य छो प्रणम्य छो योगिन्द्रम आप जे विग्रह धारण करीने अधरातल पर पधार्या छो आपनो योग परिपूर्ण छे। योग एटले परब्रह्म परमात्मा पोताना स्वरूप मां पोते जारे विलीन होय जीव जारे आत्मा साथे मळे जीव भाव त्याग करे शरीर भाव त्याग करे अने मात्र आत्मा भाव राखे ने तारे एने आत्मानो सुमेळ योग थयो कहेवाय। आत्मानु अनुसंधान करू एनु नाम छे योग। योग मां जेम सोय मां दोरो परोवामां आवे अने ए दोरो सोयनी पाछळ चाले अने वस्त्रने साधे एम मन जारे स्वरूप मां सुरता मां समाये परोवाये त्यारे योग सधाय सोय थी संधाय अने योग थी सधाय। आत्मानी साथेनो संबंध हूँ पोते शरीर नथी पण आत्मा छू एवो भाव सतत बने त्यार पछी एमाथी आत्मानुसंधान थाय आत्म साक्षात्कार थाय अने ए स्थिति ने कहेवामां आवे छे योग सुमेळ थवो। पोताना निज स्वरूपनी अंदर वृत्तिओने स्थिर करी देवी एमां परोवी देवी एनी अंदर भळी जवू एनुं नाम योग। संस्कृतमां जारे रसोई होय ने त्यारे ये भाई शिखंड ने पूरी ने साथेनो योग थाय खीचड़ी ने पापड़ अथाणु दही एनी जोड़े अने घी एनो योग कहेवाय तो ए सरस लागे। तो ए योग एटले सुमेळ साचो मेळ थाय। दाम्पत्य जीवन नी अंदर पण एने योग कहेवामां आवे पति पत्नी ने सारो सुमेळ थाय के भाई सारो योग थई गयो छे। एम चित्त वृत्ति ने आत्मानु अनुसंधान थई जाय एनु नाम योग। योग एटले सुचारू रीते सुमेळ थी मळवू एनु नाम छे योग। चलो सारो योग हतो आपणे मळी गया। आम योग शब्दनी व्याख्या छे युज धातु उपरथी युज युज एमां एना उपरथी योग धातु योग शब्द आव्यो छे। योजावू भेगा थवू तो योग ए आत्मानुसंधान माटेनी अवस्था मानसिक स्थिति छे। मन वडे चित्त वृत्तिओने पोतामां समावी लई अने आत्मानुसंधान करवू एनु नाम छे योग। योगना आसनो एमां पण आसनो सारी रीते करीए तो आपणुं शरीर निरोगी रहे। निरोगी शरीर ज आत्मा सुधी पहोंची शके। आत्मा अवभासेन प्रसन्न मानसम आत्मानुभूति क्यारे थाय मन अने शरीर प्रसन्न होय त्यारे। पण जो शरीर अने मन व्यवसानुकूल ना होय तो आत्मानुसंधान थई शके खरू। तो आत्मभाव केळवा माटे मन अने शरीर बन्ने ने सुचारू निरोगी राखवा पड़े। मन ने पण रोग थाय जेम शरीर ने रोग थाय ने एवो मन मां रोग पेसी जाय तो जल्दी खसे नही। मन नो रोग बहु बहु खराब होय छे। मन नो रोग आखा परिवार ने दुखी करी नाखे। એટલે મન અને શરીર બંને સ્વસ્થ હોય તેના માટે શું કરવું પડે? આસનો કરવા પડે, પ્રાણાયામ કરવા પડે. આસનોથી શરીર નિરોગી થાય અને પ્રાણાયામ વડે મન નિરોગી થાય. આસન અને પ્રાણાયામ બંને કરીએ, મન અને શરીર બંને સ્વસ્થ હોય તો પછી આત્મા અવભાસે ન પ્રસન્ન માનસમ, તો આત્મદર્શન થઈ શકે. અને એટલા માટે યોગના આઠ અંગો કયા છે અને એ રીતે યોગ આત્મા સુધી પહોંચવા માટે આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા, આસન આ બધા એની અંદર આવી જાય. આઠ, એ આઠે અંગોમાંથી પસાર થઈએ ને ત્યારે યોગ થાય. જો અષ્ટાંગ યોગની અંદર સૌથી પહેલો તો આહાર સુધરવો જોઈએ, આહાર શુદ્ધિ. આહાર શુદ્ધો મન શુદ્ધિ, જેનો આહાર શુદ્ધ થાય એનું મન શુદ્ધ થાય, તોફાન ન કરે, વિકૃત ન થાય, શાંત રહે. તો આહાર અન્ન ઉપર પણ બહુ મોટો આધાર રહે છે. જો અન્ન વિકૃત હોય તો પણ મન સ્થિર ન થાય. મન સાત્વિક અન્ન વડે જ બને છે, જેવું અન્ન એવું મન. જેવું આપણે જેવું ખાઈશું બજારે છે, ઘરે છે, અને ઘરમાં પણ સાત્વિક હોય, પોતાની મહેનતનું હોય, બહુ સરસ મન શાંત થઈ જાય, સ્થિર થઈ જાય, નિર્વિકાર બને મન. ભક્તમાલની અંદર એક બહુ સરસ પ્રસંગ આવે છે. એક ત્યાગી સંત ભિક્ષા માંગવા નીકળે છે અને ભિક્ષા માંગે ત્યારે એટલું જ પૂછે, તારા ઘરમાં અનિતિનો દાણો તો નથી ને? પછી પેલો સામો કે ના બાપજી, મારી ભિક્ષા આપને માટે યોગ્ય નથી. અનિતિનો દાણો પણ મનને સ્થિર ને શાંત શુદ્ધ ન થવા દે. તો ભિક્ષા માંગતા કહ્યું કે જાઓ અમુક ગામની અંદર માણસ છે, નજીક જ ગામ છે, ત્યાં જઈને તમે ભિક્ષા લેશો ને? તો એક જણને ત્યાં એને બતાવેલું, ત્યાં ભિક્ષા કરવા માટે નારાયણ હરિ કર્યું, ભિક્ષા લેવા ગયો. તો પેલા એ કહ્યું કે હું આવી ભિક્ષા લઉં છું શુદ્ધ અન્ન. તો કહે છે કે પ્રભુ, આ વખતે ખેતી કરતા મારા બળદે બાજુના ખેતરની અંદર મોં મારી દીધું હતું, એટલે મારે ત્યાં તમે માગો છો એવો શુદ્ધ અન્નનો દાણો નથી. એટલે ચાલતા થયા, પણ કે તે જતાય અમુક ઘર છે ત્યાં આગળ જાઓ, તમને મળશે. એ સંત ત્યાં ગયા, નારાયણ હરિ કહ્યું, મારી આ શરત છે કે પધારો. કઈ વાંધો, એને નહી ધોઈ શુદ્ધ થઈ, પાણી કુવાનું શુદ્ધ લઈ આવી, રોટલો ઘડ્યો, એની થાળીમાં રોટલો ને મૂકવાનું શું મૂક્યું, અને પેલો માલિક એનો સામે પંખો કરવા માટે બેઠો ને સેવામાં, આપ જમો. જમવા માંડ્યું, અડધો રોટલો ખાધો ને ત્યાં હા હા આમ થઈ, એકદમ થઈ ગયું કે શું થયું કે છે. કે દરિયામાં એક વાણ ડૂબતું હતું અને પ્રાર્થના કરતો હતો, એને બચાવી લીધું. એટલે પેલા એ તરત થાળી ખેંચી લીધી, બસ મારા ઘરનો આટલો જ રોટલો ખાવાનો તમારો અધિકાર હતો. અન્ન શુદ્ધિ મનોશુદ્ધા. દરિયામાં ડૂબતું હતું, પેલાના ઘરમાં બેઠા બેઠા એને ખબર. તો અન્ન શુદ્ધિથી મન શુદ્ધ થાય છે, અને એના માટે આહાર શુદ્ધિ પણ કઈ છે. આહાર, વ્યવહાર, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા, આસન અને સમાધિ. સમાધિ એટલે પોતે પોતાનામાં સ્વરૂપની અંદર જ છે, પચી ગયો. તો આ છે યોગ. તો એ યોગની અંદર શ્રેષ્ઠતર યોગીઓમાં ઇન્દ્ર, સમ્રાટ નહીં, રાજા નહીં, યોગીન્દ્રમ વિશ્વવંદ્યમ. આપ યોગીઓના પણ ઇન્દ્ર, યોગીઓના રાજા અને રાજાના પણ રાજા ઇન્દ્ર છો આપ. તો એ ઊંચી અવસ્થાવાળા પરબ્રહ્મ પરમાત્મા સ્વરૂપ જય મહારાજ એમની સ્તુતિ કરતા કહે છે કે આપ કોણ છો? યોગીન્દ્રમ. આપ યોગીઓના રાજાઓના પણ રાજા ઇન્દ્ર છો. કેટલી ઊંચી તપસ્યા હશે, કેટલું પરમાત્મા તત્વ એમનામાં જળહળતું હશે કે જેથી પ્રાર્થી ભક્તે યોગીન્દ્રમ સીધું કહી દીધું. માત્ર યોગી નહીં, યોગી રાજ પણ નહીં, યોગીન્દ્રમ. જે દર્શન થયા સ્તુતિ કરતા કરતા, અને જે કઈ મહારાજ જય મહારાજમાં પરમાત્મા સ્વરૂપે દર્શન થયા એ પ્રમાણે એના હૃદયમાંથી, એની નાભીમાંથી જય મહારાજ પ્રત્યે આ એક ભાવ ઉદ્ભવ્યો, અને જય મહારાજના સ્વરૂપને આપણા સૌને માટે દર્શન કરાવ્યું. જય મહારાજ કોણ છે? કોઈ સામાન્ય તપસ્વી નથી. જેમ ભગવાન રામ માટે કહ્યું કે આ કોઈ સામાન્ય રાજકુમાર નથી, આ તો સ્વયં પરમાત્મા ભગવાન આવેલા છે, એમ જય મહારાજનું સ્વરૂપ પણ કોઈ સામાન્ય સંત કે તપસ્વીનું નહીં, માત્ર યોગીનું નહીં, યોગી રાજ નહીં પણ યોગીન્દ્રમ. સમસ્ત દેવોના પણ જે દેવ, એ જે ઇન્દ્ર રાજા. તો જય મહારાજમાં જે દર્શન થયા એમના સ્વરૂપના, અને એમનું જે તપ ને તે જ જળહળતું હોય, યોગી તરીકેનું તેજસ્વી હોય, ત્યારે જ યોગીન્દ્ર તરીકે એમને દર્શન થયા હોય. તો એ યોગીન્દ્રમ કહીને જય મહારાજને વાજી એમને વંદન કર્યા છે. અને એવું આપનું અદભુત સ્વરૂપ છે કે વિશ્વમાં સમગ્ર સૃષ્ટિની અંદર એવા દર્શન ન થાય, મળે નહીં. ઇન્દ્રના દર્શન કરવા તો ક્યાં જવું પડે? વૈકુંઠમાં, સ્વર્ગમાં, ધરાતલ ઉપર તો નથી. એમ જય મહારાજના દર્શન ધરાતલ પરના સામાન્ય કોઈ તપસ્વીના નથી. એ તો દેવોના દેવ ઇન્દ્રના સમાન છે, એથી પણ વિશેષ. અને એટલા માટે આપ કેવા છો? વિશ્વવંદ્યમ. સમગ્ર સૃષ્ટિના આપ વિશ્વવંદ્ય છો. દરેકને આપના દર્શન થતાની સાથે એને વંદન કરવાની હૃદયમાંથી ભાવના ઉત્પન્ન થાય કે ચાલો આ કોઈક મહાન સિદ્ધ કોઈ તેજ છે, પરબ્રહ્મનું સ્વરૂપ છે, લાવ એના દર્શન કરી એને પ્રણામ કરી. દર્શન થતાની સાથે જ સહજ વંદન કરવાની ઈચ્છા થઈ જાય, અને તે અમુકને જ નહીં દરેકને. જીવ માત્રને એમ થાય કે અમને વંદન કરીશું, એમની નજીકમાં જઈશું તો આપણો ભાવ સુધરી જશે અને આપણો ભાવ પાર કરી દેશે. જો આવા વિશ્વવંદ્ય આપણને સાંપડ્યા હોય ને મળ્યા હોય તો ચાલો ને એમના દર્શન તો કરી લઈએ. દર્શન કરવાથી પણ કંઈક મળશે. જેના દર્શન કરતા પાપ બળે, દુઃખ જન્મ મરણ કેળા ટળે. પાપ વર્ષે તો વર્ષે, અને જન્મ મરણના દુઃખો પણ મટી જશે. મોતનો દુઃખ કેવું હોય છે? જેને મોત પોતાની નજર સામે જોયું હોય એ કેવા રોડ કકર કરતા હોય છે, કેટલા દુઃખી, કેટલા પીડિત હોય છે. તો એ બધા દુઃખો છે એને ટાળવા વાળા જય મહારાજ છે. દુઃખ જન્મ મરણ કે રાટળે જેના દર્શન કરતા ત્રિવિધ તાપ દર્શન સે ટાર. વિશ્વવંદ્યમ છે, એમની સમીપમાં જાઓ, એમને શરણે જાઓ, એમના સાનિધ્યમાં જાઓ, દર્શન કરો ને, એટલે ત્રણેય પ્રકારના તાપ, દૈહિક દૈવિક અને ભૌતિક, આધિ વ્યાધિ અને ઉપાધિ, આ ત્રણ ક્યાંથી આવે? વિચારોની આધી મનમાંથી આવે, જબરદસ્ત તોફાન આવે, એનું નામ આધિ. શરીરને થાય રોગ કોઈ પણ, નામ વ્યાધિ. અને વ્યવહારમાંથી જે કંઈ આવે નામ ઉપાધિ. ત્રિવિધ તાપ આને કહે છે, આંધી વ્યાધિ અને આ ઉપાધિ. ઘરમાં નથી, ઘણી વાર કંટાળી તરફ બોલીએ ને, આ ઉપાધિઓ ક્યાં આવીને પડી? એ વ્યવહાર માદા પડી, તાર રોગ શરીર હેરાન કરે. ભજન ક્યારે થઈ શકે ખબર છે? ત્રિવેણી હોય, જેમ પ્રયાગરાજમાં ત્રિવેણી છે, ત્રણેય નદીઓ મળે છે ગંગા યમુના સરસ્વતી, એમ આપણા જીવનની અંદર પણ રોજ ત્રિવેણી નું તીર્થ બને ને તો જ શાંતિથી ભજન થાય. મન સાથ આપે, શરીર સાથ આપે અને સમય સાથ આપે, આ ત્રણ સાથ આપે ને તો જ આપણા જીવનની અંદર ત્રિવેણી ભજનનું તીર્થ બને. શરીરે સારું હોય, મને સારું હોય, પણ સમય સાથ ના આપતો હોય તો, સમય સાથ આપતો હોય, શરીરે સાથ આપતો હોય પણ મન સાથ ના આપે તો, શરીર માદું પડ્યું તો સમય અને મન શું કરવાના હતા? પણ ત્રણેય સાનુકૂળ હોય ને તો જ ભજન થઈ શકે, તો જ શાંતિથી બેસી શકે. તો એ જે ભજન છે, જે કઈ સાધન છે, એ જ માણસને સ્વસ્થ બનાવે છે પોતાના નિજ સ્વરૂપ સુધી પહોંચાડવામાં. એટલું તો જરૂર સમજવાનું આપણે કે શરીરને સ્વસ્થ બનાવવું છે, મનને સારું રાખવું છે, તો સૌથી પહેલા અન્નને સુધારો. જે ખોટી કુટેવો હોય એ છોડી દો. જે રમણ મહર્ષિ કહે છે, મનને શાંત રાખવું હોય ને તો સાત્વિક નિતાહાર કરો. સાત્વિક ખરો પણ ઓછો, માપ કરતા થોડુંક ઓછું, તો આળસ ન આવે. જો ખાધા પછીથી તરત બેસો તો ઝોકા આવશે, ઊંઘ આવશે. કેમ? મિતાહાર નથી. જરા ડાબીને ખવાઈ ગયું હોય પણ તમે જમો, પણ થોડું ઓછું જમો જોઈએ. ગમે એટલું બેસશો, ગમે એટલું લક્ષ વાંચશો તો ઊંઘ નહીં આવે, ઝોકું નહીં આવે. આ માપ સાત્વિક મિતાહાર. સાત્વિક મિતાહારની અંદર પણ જે અભક્ષ છે એને ન ખાવું, બને ત્યાં સુધી ઘરનું જ ખાવું, બને ત્યાં સુધી પોતાની કમાણીનું જ ખાવું, પારકું ન ખાવું. એટલે બધા નિયમો છે ને કેમ કરેલા છે, વાસ્તુનું ન ખાઈએ, શ્રીમંતનું ના ખાઈએ, આનું ના ખાઈએ, પેલા ભૂમિપૂજનનું ન ખાઈએ. કેમ? કે એ પ્રમાણે આપણે એ